நமோரிஹந்தாழம் நமோ சித்தாரம் நமோ அருளாளம் நமோ வஜ்ராயாளம் நமோ லோயே சம்வசாஹூனம் அரிஹந்த சித சூரி உபாத்யாய சாது சர்வ அர்த்த கே பிரகாஷி மாங்கதிக உபகாரி ஹே தினகு ஸ்வரூப ஜான ராகதே பயி ஜோ பக்தி காய கோ நமாயி ஸ்துதி கோ உச்சாரி ஹே தன்ய தன்ய தும்மரி ஸ்ரீ காஜ சப ஆஜ வய கர ஜோரி வார வார வந்தனா ஹமாரி ஹே மங்கள கல்யாண சுக ஏசோ ஹம சாஹத ஹே மங்கள கல்யாண சுக ஏசோ ஹம சாஹத ஹே ஓம் மேரி ஏசி தஷா ஜெசி தும் தாஹி ஹே ஓம் மேரி ஏசி தஷா ஜெசி தும் தாஹி ஹே રવિવારની પાઠશાળાનો વિષય 14 ગુણસ્થાન એની આપણે ચર્ચા કરી રહ્યા છે. 14 ગુણસ્થાનની ચર્ચામાં હમણાં સુધી આપણે પંચમ ગુણસ્થાનની ચર્ચા વિસ્તારથી પૂરી કરી. ગયા વખતે આપણે જ્યારે મળ્યા હતા ત્યારે આપણે પંચમ ગુણસ્થાન સંબંધી જે 11 પ્રતિમા છે એ 11 પ્રતિમાનું સ્વરૂપ આપણે એક લેક્ચરમાં જોયું હતું. પંચગુણસ્થાનની ચર્ચા પૂરી કર્યા બાદ હવે આજે આપણે આખો એક કલાક છઠ્ઠા ગુણસ્થાનની સંપૂર્ણ ચર્ચા કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરશું. નેક્સ્ટ ટાઈમથી આપણે સાતમા ગુણસ્થાનની અદ્ભુત ચર્ચા પ્રારંભ કરશું. છઠ્ઠા ગુણસ્થાનની ચર્ચામાં થોડીક આપણે એની ચર્ચા પ્રારંભ કરી હતી કે જે છઠ્ઠું ગુણસ્થાન છે એની તુલના આપણે બીજા ગુણસ્થાન સાથે કરી હતી. એના આપણે 3-4 પોઈન્ટ જોયા હતા. જેવી રીતના બીજું ગુણસ્થાન કોઈ પણ જીવને ઉપરના ગુણસ્થાનમાંથી નીચે પડતી વખતે આવે છે, એવી રીતના છઠ્ઠું ગુણસ્થાન પણ સાતમું જે અપ્રમત સંયત ગુણસ્થાન છે એ અપ્રમત સંયત માંથી નીચે આવતી વખતે પ્રમત સંયત નામક છઠ્ઠું ગુણસ્થાન આવે છે. આ પહેલો પોઈન્ટ ખ્યાલ આવ્યો બધાને? પહેલો પોઈન્ટ સમજાયો? છઠ્ઠા ગુણસ્થાનનું આખું નામ શું છે? પ્રમત વિરત ગુણસ્થાન. પ્રમત વિરત ગુણસ્થાન એ સાતમા ગુણસ્થાનથી નીચે પડતી વખતે આવે. જેવી રીતના બીજું ગુણસ્થાન ઉપરના છઠ્ઠા પાંચમા ચોથા ત્રીજા બીજા આ બધા ગુણસ્થાનમાંથી કોઈ પણ ગુણસ્થાનમાંથી જીવ નીચે આવે તો એને બીજું આવી શકે, આવે એવો નિયમ નથી પણ આવી શકે. પણ છઠ્ઠું તો આવે આવે ને આવે. જો આપણને એક ડિફરન્સ છે કે સાતમામાંથી જીવ છઠ્ઠામાં આવશે આવશે ને આવશે. મુનિરાજ સાતમા ગુણસ્થાનમાંથી છઠ્ઠામાં મિનિમમ એકવાર તો એકવાર પણ છઠ્ઠા ગુણસ્થાનમાં આવશે આવશે ને આવશે, એવી જ વસ્તુની વ્યવસ્થા છે. આમાં આપણને પ્રશ્ન થાય કેમ એમ છઠ્ઠામાં આવું કેમ અનિવાર્ય છે, કેમ જરૂરી છે? તો કર્ણાન યોગમાં કેમ એવો પ્રશ્ન આપણે ઉપાડી ના શકીએ, આ વસ્તુની સ્થિતિ. હવે બીજો પોઈન્ટ શું હતો? કે જીસ પ્રકાર કોઈ બી જીવ મિથ્યાત્વ ગુણસ્થાન છે સાસાધન ગુણસ્થાન મેં નહીં આતા, મિથ્યાત્વમાંથી સાસાધનમાં ન આવી શકે. સમજાય છે? ઉપરના ગુણસ્થાનમાંથી સાસાધનમાં આવી શકે. સાસાધન એટલે બીજું. મિથ્યાત્વમાંથી જેવી રીતના કોઈ જીવ સાસાધનમાં નથી આવતો, સમજાય છે, એવી રીતના ઉપરી મિથ્યાત્વથી લઈને પંચગુણસ્થાન સુધીના કોઈ પણ ગુણસ્થાનમાંથી જીવ છઠ્ઠામાં નહીં આવે, નીચે આવતી વખતે આવશે. આ પોઈન્ટ સમજાયો? ખ્યાલ આવે છે? જેવી રીતના મિથ્યાત્વમાંથી સાસાધન ન આવે એવી રીતના ઉપરના પાંચે ગુણસ્થાનમાંથી છઠ્ઠું ગુણસ્થાન ચડતી વખતે ન આવે પણ પડતી વખતે આવે. અને છઠ્ઠું આવશે ક્યારે? તો કે સાતમાંથી જ જીવ છઠ્ઠામાં. એ પણ એક ભ્રાંતિ બધાને છે કે આઠમાંથી પણ આવી શકે, નવમાંથી, અગિયારમાંથી છઠ્ઠામાં આવી શકે, તો એ પણ વસ્તુની સ્થિતિ નથી. સાતમાંથી છઠ્ઠામાં આવશે. હવે ત્રીજો પોઈન્ટ શું લીધો? તો ત્રીજો પોઈન્ટ કે જેવી રીતના બીજા ગુણસ્થાનમાં આવવું
એ બડપ્પનની નિશાની નથી. બીજું ગુણસ્થાન એ બડપ્પન કી નિશાની નહીં હૈ. એવી રીતના છઠ્ઠું ગુણસ્થાન પ્રાપ્ત થવું એ પણ ભાવલિંગી મુનિરાજો માટે બડપ્પનની નિશાની નથી, પણ અનિવાર્ય અંગ છે. આવે છે પરંતુ, હવે એના પછીનો પોઈન્ટ આવે છે, પરંતુ એ છઠ્ઠા ગુણસ્થાનમાં આવતા જે પણ શુભ ભાવ આવે છે એ શુભ ભાવ પ્રત્યે મુનિરાજને પ્રતિ સમય હેયત્વ બુદ્ધિ છે, રંજ માત્ર પર ઉપાદે બુદ્ધિ થતી નથી. આપણે ઉદાહરણ લીધું હતું કે જેવી રીતના કોઈ બાળક હોય અને કોઈના ઘરે આપણે એને લઈ ગયા હોય તો એને ઘડી ઘડી ક્યાં જવું હોય તો કે મમ્મી ચલો ને ઘરે, મમ્મી ઘરે ચલો, મમ્મી ઘરે ક્યારે જશું, મમ્મી ઘરે ક્યારે જશું. સમજાય છે? એવી રીતના મુનિરાજ છઠ્ઠા ગુણસ્થાનમાં આવે તો નિરંતર સાતમા ગુણસ્થાનમાં જવાનો એમનો પુરુષાર્થ ચાલતો હોય છે. કારણ કે છઠ્ઠું ગુણસ્થાન એટલે અતિન્દ્રિય આનંદના જે સાગરનો અનુભવ કરતા હતા એમાંથી ચ્યુત થયેલી દશા છે, એટલે બડપ્પનની નિશાની નથી. હવે એક લાસ્ટ પોઈન્ટ આમાં લઈ લઈએ, પછી આપણે વિષય આગળ વધારીએ. લાસ્ટ પોઈન્ટ એ છે કે છઠ્ઠા ગુણસ્થાનની વિશેષતા એ છે. શું વિશેષતા છે? કે જેવી રીતના બીજા ગુણસ્થાનમાંથી જીવ નિયમથી, જે જીવ બીજા ગુણસ્થાનમાં આવ્યો એ જીવ નિયમથી પહેલા ગુણસ્થાનમાં આવતા આવશે ના, આ નિયમ છે. પોઈન્ટ સમજાય છે? પહેલા ગુણસ્થાનમાં આવશે જ એવો નિયમ છે જે જીવ બીજામાં આવ્યો, પરંતુ છઠ્ઠામાં એવો નિયમ નથી. છઠ્ઠા ગુણસ્થાનમાંથી જીવ આગળના સાતમા આદિ ગુણસ્થાનમાં જઈ શકે એવો નિયમ નથી કે છઠ્ઠામાં આવ્યો એટલે જીવ નીચે આવશે જ, પાંચમામાં, ચોથામાં, ત્રીજા, બીજા, પહેલામાં આવશે એવો નિયમ નથી. છઠ્ઠામાં આવેલા મુનિરાજ સાતમામાં જાય. આપણે ઘણી વાર બોલીએ છીએ, હજારો વાર આપણે સાંભળ્યું છે કે મુનિરાજ છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં ઝૂલતા હોય છે, તો છઠ્ઠા ગુણસ્થાનમાં નિયમ નથી. શું નિયમ નથી? ચલો બોલો જલ્દી, કે એ નીચેના ગુણસ્થાનમાં આવે આવેલા, પણ બીજા ગુણસ્થાનમાં આવેલા જીવનો નિયમ છે કે એ નિયમથી ક્યાં આવશે, તો એ નિયમથી એ પહેલા ગુણસ્થાનમાં આવશે, આવશે એટલે આવશે. બીજામાંથી ત્રીજામાં કે ચોથામાં ન જઈ શકે, પણ છઠ્ઠામાંથી આગળ જઈ શકે, સાતમામાં જઈ શકે, અને સાતમામાં ગયા બાદ એવું પણ બને. આપણે લેશું જયારે આગળના ગુણસ્થાન, ત્યારે જોશું કે સાતમામાં આવેલા મુનિરાજ એવું પણ બને કે પછી છઠ્ઠામાં ન આવે અને પછી એ આગળ શપક શ્રેણી કે ઉપશમ શ્રેણી જે પણ શ્રેણી માંડીને એ આગળ વધી જાય એવું પણ બને છે. થઈ ગયું એટલું? હવે આપણે સેકન્ડ ટોપિક લઈએ, છઠ્ઠા ગુણસ્થાનની પરિભાષા, પ્રમત વિરત ગુણસ્થાનની પરિભાષા. એ પરિભાષા લેતા પહેલા આપણે એક વાતની ચર્ચા કરી હતી એ લઈ લઉં કે છઠ્ઠા ગુણસ્થાનમાં કેટલી વસ્તુ સંભવિત છે, એટલે કેટલી વસ્તુ હોય છે. તો છઠ્ઠા ગુણસ્થાનમાં એક તો ઉપયોગ જે આત્મામાં હતો, ઉપયોગ જે આત્મામાં લીન હતો અને અતિન્દ્રિય આનંદનો રસ લેતો હતો, એ જીવનો ઉપયોગ આત્મામાંથી બહાર આવ્યો અને એ બહાર આવ્યો એનું નામ છઠ્ઠું ગુણસ્થાન છે. તો ઉપયોગ આત્મામાંથી બહાર આવી એક પોઈન્ટ, પરંતુ ઉપયોગ બહાર આવી ગયો, પરંતુ શુદ્ધ પરિણતિ છઠ્ઠા ગુણસ્થાનમાં નિરંતર ચાલે. તો છઠ્ઠા ગુણસ્થાન, છઠ્ઠું ગુણસ્થાન ઇન્ક્લુડ વોટ? શું શું ઇન્ક્લુડ કરી શકીએ આપણે, અને શું ઇન્ક્લુડ હોય છઠ્ઠા ગુણસ્થાનમાં? તો કે શુદ્ધ પરિણતિની ધાર, શુદ્ધ ઉપયોગથી ચિત્ત થયા છે મુનિરાજ, પરંતુ શુદ્ધ પરિણતિથી ચિત્ત નથી. અગર કોઈ એમ કે છઠ્ઠા ગુણસ્થાનમાં ખાલી વિતરાગતા છે તો રોંગ. છઠ્ઠા ગુણસ્થાનમાં ખાલી બુદ્ધિપૂર્વકનો રાગ છે તો પણ રોંગ. છઠ્ઠા ગુણસ્થાનમાં વિતરાગતા પણ છે અને છઠ્ઠા ગુણસ્થાનમાં રાગ પણ છે. અને રાગ કેવો છે? તો કે બુદ્ધિપૂર્વકનો રાગ છે. જોશું આપણે છઠ્ઠા ગુણસ્થાનમાં મુનિરાજ શું શું ક્રિયા કરે છે, કેવા કેવા ભાવ આવે છે, કેવો કેવો શુભ ભાવ આવે છે, એ બધી ચર્ચા જીનાગમમાં આવી છે. તો છઠ્ઠા ગુણસ્થાનમાં ખાલી વિતરાગતા તો કે ના, છઠ્ઠા ગુણસ્થાનમાં ખાલી રાગ તો કે ના, તો કે છઠ્ઠા ગુણસ્થાનમાં ત્રણ કષાય ચોકડીના અભાવ પૂર્વકની વિતરાગતા, સ્વંજ્વલન અને ન કષાયના તીવ્ર ઉદયમાં રાગ, અને વિતરાગ અને રાગ એવી મિશ્રિત પ્રણતિની સાથે તદ અનુસાર શારીરિક ક્રિયા. લાંબુ થઈ ગયું ને? શું થાય? આ બધું થઈ ગયું છે, આપણે રિવાઇઝ કરીએ છીએ. શું આવ્યું જલ્દી? શું આવ્યું?
કોના અભાવમાં વિતરાક જો કર્મના અભાવમાં હંમેશા વિતરાકતા હોય એ યાદ રાખો આ બધા નિયમ છે કર્ણ નિયોગના કર્મના અભાવમાં શું હોય વિતરાકતા અને કર્મના ઉદયમાં શું હોય રાગાદી આટલું તો યાદ રહે કે નહીં બેનો પાછળ આગળ વચ્ચે અરે બોલો કર્મના અભાવમાં મારી સાથે બોલો બોલશો તો તમને મજા આવશે ઇન્વોલ્વમેન્ટ લાગશે કર્મના અભાવમાં અને કર્મના ઉદયમાં બરાબર કર્મના ઉદયમાં જોડાવાથી જીવ કર્મના ઉદયમાં રાગ એમ પણ નહીં લેવું ભાઈ કે કર્મનો ઉદય એટલે રાગ થાય એમ નહીં આ તો એક સામાન્ય કથન છે કર્મના ઉદયમાં જોડાય તો નિયમથી રાગાદી ભાવ અને કર્મનો અભાવ હોય તો સામે જીવમાં નિયમથી વિતરાગ ભાવ હોય એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ ચલો સમજાયું એટલું તો છઠ્ઠું ગુણસ્થાન ઇન્ક્લુડ જલ્દી જલ્દી સર્વાંગ છઠ્ઠા ગુણસ્થાનનું સ્વરૂપ અગર તમે જ્ઞાનમાં અવલોકન કરો છો તો શું આવશે બોલો ખાલી બુદ્ધિપૂર્વકનો રાગ નહીં ખાલી 28 મૂળગુણ પાલન કરવાનો ભાવ નહીં ખાલી શાસ્ત્ર લખવાનો ને ઉપદેશ આપવાનો આહાર આદિનો ભાવ નહીં પરંતુ એ બધા વિકલ્પ અને તદ અનુસાર શારીરિક ક્રિયાની સાથે સાથે ત્રણ કષાય ચોકડીના અભાવપૂર્વકની વિતરાગરૂપ શુદ્ધ પરિણતિ સમજાયું વિતરાગ પ્રગટ નહીં પ્રગટ વિતરાગતા નહીં પરંતુ વિતરાગ રૂપ શુદ્ધ પ્રગટ વિતરાગતા એટલે આત્મામાં ગયા અને અતિન્દ્રિય આનંદ આવ્યો એવો નહીં ઉપયોગ જનિત આનંદ નહીં પરંતુ પરિણતિ જનિત આનંદ સમજાય છે ઉપયોગ જનિત આનંદ નહીં પરંતુ પરિણતિ જનિત આનંદ જે રીતના આપણે હમણાં સોનગઢ જઈને આવ્યા જેટલા પણ અહીંયાથી હમણાં સોનગઢ જઈને આવ્યા તો જયારે સોનગઢમાં હતા ત્યારે સોનગઢના મંદિર ગુરુદેશીના પ્રવચન જીન પ્રતિમાઓ આદિનો આપણે સાક્ષાત લાભ લીધા સમજાય છે હવે ત્યાંથી અહીંયા આવ્યા પછી ત્યાંથી અહીંયા આવી ગયા પણ હજી 2-3 દિવસ સુધી શું ચાલે કે એને એ બધું યાદ આવી ગયા છે હવે ત્યાં નથી પરંતુ એ હજી આપણા ભાવ ભાષણમાં ચાલતું એવી રીતના અનુભૂતિમાંથી મુનિરાજ બહાર આવી ગયા છે પરંતુ વિતરાગ પ્રણતિ રૂપ શુદ્ધ ધારા હજી પણ ચાલે અગર એ ધારા ન ચાલે તો ગુણસ્થાન પડી જાય સમજાયું તો આ વાત લીધી હવે ત્રીજો પોઈન્ટ લખીને આવી છે એ પ્રમાણે આપણે કરીએ છીએ આજે સર્વાંગ આપણે છઠ્ઠા ગુણસ્થાનનું સ્વરૂપ સમજવાનું છે ઘણો બધો વિષય આવશે એટલે ઉપયોગની એકાગ્રતા રાખજો એક્ઝેક્ટ 11:30 છોડીશ એની પહેલાની છોડ સમજાય છે ચલો હવે આપણે એની પરિભાષા લઈ હવે જો પરિભાષા શું કેટલી સરસ છે આપણે આ થઈ ગઈ છે એકવાર ખાલી બોલું છું જે ત્રણ કષાય ચોકડીના અભાવ પૂર્વક વિતરાગ પ્રણામ ચલો જલ્દી પકડજો બતા એક કલાક ઉપયોગ એકદમ એકાગ્ર ત્રણ કષાય ચોકડીના અભાવ પૂર્વક વિતરાગ પ્રણામ બરાબર સર્વાંગ બધું આવી જાય છે પરિભાષા છે ગોમટસા જીવકાન ગાથા 32 ના આધારે ગોમટસાર જીવકાન ગાથા 32 ના આધારે આચાર્ય નેમિચંદ સિદ્ધાંત ચક્રવર્તી દ્વારા રચિત ગોમટસાર જીવકાનની ચર્ચા કરીએ તો શું કીધું ત્રણ કષાય ચોકડીના અભાવ પૂર્વકની વિતરાગ આપણે લીધું હમણાં વિતરાગતા ઓલવેઝ અભાવમાં હોય હવે આગળ વિતરાગ પ્રણામ એની સાથે સમ્યક્ત્વ તો છે કારણ કે સમ્યક્ત્વ વગર તો આગળ વિતરાગ પ્રણામ વિતરાગની વિતરાગતાની વૃદ્ધિ થાય સકલ વ્રત સહિત સમજાય છે મહાવ્રત ના ધારી છે ને એટલે સકલ વ્રત સહિત છે પરંતુ હવે જો સેકન્ડ હાફ ઓફ ધ ડેફિનેશન પરંતુ સ્વંજ્વલન કષાય અને ન કષાયના તીવ્ર ઉદય ધીસ વર્ડ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ આ પણ એક તર્ક છે આમાં કે તીવ્ર ઉદય કેમ મુનિરાજના સાથે કેમ સ્વંજ્વલનનો તીવ્ર ઉદય જોડ્યો તીવ્ર તીવ્ર એટલે ઇટ્સ નોટ અ ગુડ વર્ડ હે આપણે કહીએ ને તીવ્ર કષાય અહીંયા એમ કે છે સ્વંજ્વલન અને નો કષાય સ્વંજ્વલન કષાય એટલે સ્વંજ્વલન કષાય ચોકડી અને નો કષાય નો તીવ્ર ઉદય એનું નિમિત્ત પામીને પ્રમાદ સહિત દશા એનું નામ પ્રમદ વિરત ગુણસ્થાન છે કેવી દશા છે બોલો બોલો જલ્દી કેવી દશા છે પ્રમાદ સહિત દશા કેટલા પ્રકારના પ્રમાદ કીધા હતા કેટલા પ્રકારના કીધા હતા 15 પ્રકાર બરાબર છે તો 15 પ્રકારના પ્રમાદ સહી છે કેવી રીતના એ 15 પ્રકારના પ્રમાદ મુનિરાજના જીવનમાં જોવામાં આવે છે એ પણ એક એક પ્રમાદને ઘટિત કરીને બતાવ્યું છે એ પણ આપણે આજે જોશું તો પ્રમાદ સહિત સમજાય છે કોના ઉદયમાં તીવ્ર ઉદયમાં સ્વંજ્વલન કષાય નો કષાય નો કષાયના તીવ્ર ઉદયમાં અને ત્રણ કશાય ચોકડીના અભાવમાં વિતરાગતા, વિતરાગતા સાથે શું સમ્યત્વ અને એની સાથે શું સકલ ચારિત્ર. તો આ સર્વાંગ સ્વરૂપ છઠ્ઠા ગુણસ્થાનનું અહીંયા પરિભાષામાં આચાર્યદેવે દર્શાવ્યું. હવે આગળ છઠ્ઠા ગુણસ્થાન, નેક્સ્ટ ટોપિક છઠ્ઠા ગુણસ્થાનના નામ. છઠ્ઠા ગુણસ્થાનના નામ કયા કયા છે? નામ પ્રમથ સંયત, પ્રમથ સંયત. બીજું નામ છે પ્રમથ વિરત. ત્રીજું નામ છે સંયમ. ચોથું નામ છે સકલ સંયમ, સકલ ચારિત્ર. સકલ સંયમ કહો, સકલ ચારિત્ર કહો, પ્રમથ સંયત કહો, વિરત કહો, સંયમ કહો, પૂર્ણ સંયમ કહો, જે કહેવું કહો, એ બધા નામ છઠ્ઠા ગુણસ્થાન ઇત્યાદિ અનેક નામ એ ગુણસ્થાન કે હે. ચલો આગળ. હવે આગળ આપણે એક બે નાના ટોપિક લઈએ છે. એક તો આપણે જે હમણાં લીધો ને કે છઠ્ઠા ગુણસ્થાનની પરિભાષામાં સ્વંજ્વલન કશાય અને નો કશાયનો તીવ્ર ઉદય કેમ કીધો, પોઈન્ટ સમજાય છે? કારણ કે ક્રમ આમ જશે. જો આપણે ક્રમ લઈએ તો આગળ આવશે આની ચર્ચા, પણ હમણાં આવી છે આ ગુણસ્થાનમાં, તો આપણે લઈએ છીએ બે મિનિટમાં. છઠ્ઠા થી લઈને દસમા સુધીના કશાયનો ક્રમ ઘણાને ખબર છે, એક રિવિઝન કરીએ છીએ પાકું થશે. છઠ્ઠા ગુણસ્થાનમાં સ્વંજ્વલન અને નો કશાયનો તીવ્ર ઉદય, સાતમા ગુણસ્થાનમાં સ્વંજ્વલન અને નો. જો છઠ્ઠા ગુણસ્થાન થી સ્વંજ્વલન નો કશાય સાથે જમવાનું છે, કારણ કે ત્રણ કશાય ચોપડીનો તો અનુદય છે. ત્રણ કશાય છે ને, અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન અને દર્શન મોહ, મિથ્યાત્વ, એ બધાનો તો શું છે? અનુદય છે. તો હવે બાકી શું છે? તો કે સ્વંજ્વલન અને નો કશાય. કોનો ભેદ છે સ્વંજ્વલન નો કશાય? ચારિત્ર મોહનીય. કારણ કે હવેના ગુણસ્થાનનો આધાર કોણ છે? ચારિત્ર ગુણની શુદ્ધતા. પછી આવશે યોગ અને પહેલા હતી શ્રદ્ધા. સમજાય છે? તો છઠ્ઠા ગુણસ્થાનમાં સ્વંજ્વલન અને નો કશાયનો બહુ ધીમો અવાજ છે, બહુ અવાજ નથી, તીવ્ર ઉદય. પછી સાતમા ગુણસ્થાનમાં સ્વંજ્વલન નો કશાયનો મંદ ઉદય. સમજાય છે? સાતમામાં મંદ, સાંભળો ધીરે ધીરે, સાતમામાં મંદ. સાતમામાં મંદ કેમ કીધો? કારણ કે સાતમાંથી આગળના ગુણસ્થાનોમાં ઉપયોગ સાક્ષાત અતિન્દ્રિય સ્વભાવમાં લીન છે. તો ઉપયોગ આત્મામાં લીન છે એ અપેક્ષાએ સ્વંજલનનો મંદ, અને ઉપયોગ આત્મામાંથી બહાર આવી ગયો અને શુભ ભાવ અને શુભ પ્રવૃત્તિમાં લાગી ગયો અને અતિન્દ્રિય આનંદથી ચિત્ત થઈ ગયો એ અપેક્ષાએ સ્વંજલન અને નો કશાયનો તીવ્ર. ધ્યાન અવસ્થા, ધ્યાનસ્થ અવસ્થાથી રહી થઈ ગયા. પોઈન્ટ સમજાય છે? જે ધ્યાનસ્થ અવસ્થામાં હતા એ અવસ્થામાંથી રહિત થઈ ગયા, ચ્યુત થઈ ગયા, બહાર આવી ગયા. ઉપયોગ આત્મામાંથી બહાર આવી ગયો એ અપેક્ષાએ છઠ્ઠા ગુણસ્થાનમાં સ્વંજ્વલન અને નો કશાયનો તીવ્ર. હું એમ પૂછું તમને કે મુનિ જીવનના કેટલા ગુણસ્થાન છે, કયા ગુણસ્થાન થી કયા ગુણસ્થાન મુનિ જીવનના છે? સામાન્ય કથન, સામાન્ય એક અપેક્ષા, છ થી દસ, જલ્દી, છ થી મુનિ જીવનના સામાન્ય કથન કરીએ તો મુનિ જીવનના ગુણસ્થાન 6 થી 12 ગુણસ્થાન છે. મુખ્યત્વે 6-7 કહીએ આપણે, બરાબર છે? પરંતુ 6 થી 12. હવે બીજો પ્રશ્ન, અગર હું એમ પૂછું કે 6 થી 12 ગુણસ્થાનની વચ્ચે સવિકલ્પ દશાનું ગુણસ્થાન કયું છે? એકમાત્ર છઠ્ઠો. વિચાર કરો તો મુનિ જીવનની મહિમા ગાવા બેસું ને તો 4-5 સંડે વયા જશે. છઠ્ઠું ગુણસ્થાન, માત્ર એકમાત્ર છઠ્ઠું ગુણસ્થાન છે એ સવિકલ્પ દશા છે, બુદ્ધિપૂર્વક નો રાગ છે. તેથી ત્યાં સ્વંજ્વલન કશાયનો તીવ્ર ઉદય કીધો. ચલો જલ્દી, તીવ્ર ઉદય છઠ્ઠા ગણ, મંદ ઉદય તીવ્ર, મંદ મંદતર, ડિગ્રી લઈએ ને ગુડ બેટર, સમજાય છે? એ રીતે તીવ્ર, મંદ, મંદતર, આઠમા, મંદતમ, નવમામાં, 6, 7, 8, 9, 10 એટલું લેવાનું છે ને આપણે 10 સુધી. તો છઠ્ઠામાં સ્વંજ્વલન અને નો કશાયનો, વેરી ગુડ. સાતમામાં
મંદ, પછી આઠમામાં મંદત્તર, પછી નવમામાં મંદત્તમ, અને દસમા ગુણસ્થાનમાં સ્વંજ્વલન માંથી નો કશાય તો ગણું. એની આખી વ્યવસ્થા જોતું આપણે જયારે શ્રેણીના ગુણસ્થાન જોશું ત્યારે. દસમા ગુણસ્થાનમાં સ્વંજ્વલન કશાય ચોકડી માંથી ક્રોધ માન માયા નો અભાવ થઈ ગયો, માં સ્થૂળ લોભ પણ ગયો, સૂક્ષ્મ લોભ નો ઉદય છે. કયામાં? કયામાં? કોનો ઉદય છે? સૂક્ષ્મ લોભ. સ્વંજ્વલન કષાય નો સૂક્ષ્મ લોભ, એમ બોલવાનું, આખું બોલવાનું. સ્વંજ્વલન કષાય નો સૂક્ષ્મ લોભ નો ઉદય ક્યાં ક્યાં સુધી છે? ક્યાં છે? દસમા વૃણસ્થાન ના અંતિમ સમય સુધી. અને બારમા વૃણસ્થાન માં જયારે મુનિરાજ પ્રવેશ કરે છે ત્યારે એ લોભ નો પણ અભાવ થઈ જાય છે, મૌન્ય કર્મ નો અભાવ થઈ જાય છે, અને સમસ્ત મૌન્ય નો અભાવ થતા પૂર્ણ વિતરાગતા પ્રગટ થાય છે. એવી સુંદર શું કહેવાય, ઉત્તમ અંતરાત્મ દશા પ્રગટ થાય છે. ચલો આ ટોપિક થઈ ગયો. હવે આગળ અહીંયા એક બહુ સરસ પ્રશ્ન પૂછ્યો છે. છઠ્ઠા ગુણસ્થાનની ચર્ચા છે ને, શુભ ભાવ, શુભ વિકલ્પ, બુદ્ધિપૂર્વક નો વિકલ્પ. તો કે છે, જીવ જીસ પ્રણામ મેં રહેતા હૈ ઉસે ઉસ પ્રણામ કી મહિમા આતી હૈ ના. પ્રશ્ન સમજાયો? કે જે જીવ જે પ્રણામ માં રહે એને પ્રણામ ની મહિમા તો આવે કે નહીં? તો મુનિરાજ ને તમે કહો કે છઠ્ઠા ગુણસ્થાન માં આવતા જે શુભ ભાવ છે એનાથી ઉદાસીન છે, એને હે બુદ્ધિ થી જોવે છે, ઉપાદે નથી જોતા. તો કે ભાઈ, જે પ્રણામ હોય જેમાં હોય એની મહિમા તો આવે કે નહીં? ભૂલો, મહિમા આવે તો પડી જાય. વેરી ગુડ. સમજાય છે? એની રુચિ આવે, એની રુચિ થઈ જાય, એના બલ પર પોતાને માન માને તો ગુણસ્થાન ની ચાલી. અદભુત છે ભાઈ. તો કે છે, ના ભાઈ, બે ઉદાહરણ આપ્યા કે ભાઈ નરક નો નારકી સમ્યક દ્રષ્ટિ જીવ સાતમી નરક માં છે, મારઘાટ ની વચ્ચે છે, કશાયો ની વચ્ચે છે, પરંતુ પ્રણામ ની એ જ્ઞાની પરમાત્મા ને મહિમા નથી આવતો. અને બીજું ઉદાહરણ આપ્યું, વાંચતી નથી, બહુ મોટો પેરેગ્રાફ છે. બીજું ઉદાહરણ આપ્યું કે 96,000 રાણી સાથે જે ચક્રવર્તી ભોગ સામગ્રી આદિ ની વચ્ચે રહે છે, પણ રંચ માત્ર પણ સહયોગ અને સહયોગી ભાવ ની મહિમા નથી આવતો. અગર મહિમા આવે અને સ્વભાવની મહિમા છૂટી જાય તો ગુણસ્થાન પડી જાય. સમજાયું? તો આ વાત થઈ. ચલો, વેરી ગુડ, ઘણું બધું થઈ ગયું. હવે આપણે આગળ લઈએ. હવે શું છે આગળનો વિષય? તીવ્ર ઉદય કેમ છે આવી ગયું, મહિમાની વાત આવી ગઈ. હવે આપણે ચાર પોઈન્ટ લેવાના છે, નહીં ત્રણ મેઇન. તો હવે આપણે પહેલા કાર જોઈએ, છઠ્ઠા ગુણસ. ઓકે, કાર પહેલા આપણે એક ઇન્ટરેસ્ટિંગ વાત જોઈએ છે. 15 પ્રમાપ કીધા ને, પછી બોર્ડ ઉપર આપણે સમ્યક તો ચારિત્ર ની ચર્ચા કરીશું લાસ્ટ. એ થોડી ડિટેલ છે અને થોડી સૂક્ષ્મ છે, આપણે લાસ્ટ માટે રાખીએ. સૌથી પહેલા હવે આપણે શું જોઈએ છે, 15 પ્રમાદ ની સિદ્ધિ કઈ. કયા ગુણસ્થાન ની ચર્ચા ચાલે છે? છઠ્ઠા ગુણસ્થાન. ભાવલિંગી દિગંબર સંત ની ચર્ચા ચાલે છે. ભાવલિંગ અને દ્રવ્યલિંગ નું સ્વરૂપ પણ બહુ સુંદર આપ્યું છે, એની પણ ચર્ચા આપણે કરવાની. પહેલા 15 પ્રમાદ જુઓ. 15 પ્રમાદ સહિત અને 28 મૂળ ગુણ ના પાલન સહિત ના ભાવ સાથે મુનિરાજ છઠ્ઠા ગુણસ્થાન માં હોય છે. હવે 15 પ્રકારના પ્રમાદ કયા છે? ચલો, કોઈને ખ્યાલ છે? 15 પ્રકારના પ્રમાદ, 4 વિકથા, બરાબર છે? 4 વિકથા. પહેલા મોટા નામ બોલું છું, પછી અંદર ના ભેદ જોશું. 4 વિકથા, 4 કષાય, બરાબર, પછી 5 ઇન્દ્રિય ના વિષય નો વિકલ્પ, 4 વિકથા, પછી 4 કષાય, પછી 5 ઇન્દ્રિય ના વિકલ્પ, અને નિદ્રા અને સ્નેહ. યાદ રહ્યા 15 પ્રમાદ? જલ્દી 15 પ્રમાદ. 4 જલ્દી બોલો, 4 વિકથા, 4 કષાય, 5 ઇન્દ્રિય. હવે એને ઘટિત કરે છે કે કેવી રીતના એ 15 પ્રમાદ મુનિરાજ ના જીવનમાં જોવામાં આવે. તમે કહેશો, મુનિરાજ ના જીવનમાં આવા 15 પ્રમાદ, તો જે કેટલું સુંદર ઘટિત થયેલું છે. સૌથી પહેલી વાત છે ત્રિકથા. પેલા 4 વિકથા ના નામ ખ્યાલ છે? વિકથા ના નામ કયા કયા? સ્ત્રીકથા, ભોજન કથા, રાજ્ય કથા અને ચોર કથા. સમજાયા? 4 નામ લીધા આપણે, સ્ત્રી, ભોજન, રાજ્ય અને ચોર. હવે કેવી રીતના ઘટિત થાય? તો કે છે કે ચારો વિકથાઓ મેં પ્રથમ ક્રમ સ્ત્રી કથા કા હૈ. જબ મુનિરાજ स्त्री कथा मुनिराज ना जीवन में स्त्री कथा कि जब मुनिराज प्रथमान योग के शास्त्र लिखते हैं, पॉइंट समझाइए, प्रथमान योग ना शास्त्र लगता हो बराबर अथवा प्रसंगवश उपदेश में श्रोताओं को वैराग्य पोषक कहानी में से किसी चक्रवर्ती की पटरानी के सौंदर्य का वर्णन करते हो तो ये वर्णन करे छे वैराग्य माटे, परंतु स्त्री नी चर्चा आई ने એટલે એ સ્ત્રી કથા રૂપ પ્રમાણ છે. સમજાયું? કોઈ પ્રથમાનયોગના ગ્રંથ લખતા હોય કે કોઈ ચક્રવર્તીની પટરાનીના સૌંદર્યનું વર્ણન કરીને એમાંથી વૈરાગ્યનો બોધ આપતા હોય કે જો આવું સૌંદર્ય છે તો પણ ક્ષણિક છે, ક્ષણભંગુર છે. સમજાય છે? શરીરનું સ્વરૂપ, એની મલિનતા, એની અશુચિતા એનું સ્વરૂપ સમજાવતા હોય તો એ એક પ્રકારે સ્ત્રી કથા નામક પ્રમાદનો દોષ લાગે. ચલો જલ્દી, બહુ આનું વર્ણન કરીશ તો ટાઈમ થઈ જશે. જલ્દી આગળ. હવે કે છે ભોજન કથા, આ તો અમારી ફેવરેટ. તમે કહો ત્યારે એક બે કલાક તમારા નીકળી જાય રેસીપી ડિસ્કસ કરવામાં, શેર કરવામાં નહીં. જો એ કે છે ભોજન કથા, શરણાન યોગ કે ઉપદેશ મેં યહ પદાર્થ ભક્ષ્ય હૈ. ભક્ષ્ય સમજાય છે? ખાવા યોગ્ય, ભક્ષણ કરવા યોગ્ય, श्रावक को खाने योग्य है. यह पदार्थ अभक्ष्य है, श्रावक को खाने योग्य नहीं है. ऐसा भोजन संबंधी कथन करने में, लिखने में अथवा विचारने में अथवा गुरु के समक्ष, आचार्य के समक्ष प्रतिक्रमण करने में एक समय जे पर भोजन संबंधी ना विकल्प में अटक्या अने दोष लागो एने भोजन कथा नामक प्रमाद. जीता मुनिराज आहार लेवा जाए, સમજાય છે? સંઘ હોય, આચાર્ય પરમેશજી બિરાજમાન છે અને એ સંઘમાં બધા સાધુઓ છે, ઉપાધ્યાયો છે, અને ભોજન લેવા માટે જાય, આહાર લેવા માટે નગરમાં જાય તો આહાર લેતી વખતે કોઈ પણ પદાર્થનો રસ અધિક આવી ગયો, પોઈન્ટ સમજાય છે? તો તરત આવીને આપણને તો શું થાય, બીજી વાર બનાવશું, હવે આ તો બહુ જ સરસ રેસીપી. અહીંયા તો કે છે તરત આવીને આચાર્ય પાસે એ સાધુ પરમેશજી પ્રતિક્રમણ કરે કે હે આચાર્ય પરમેશજી, આજે મને દૂધીના શાકનો રસ અધિક આવી ગયો, આજે અતિન્દ્રિય આનંદનો રસ છૂટી ગયો, એ અધિકતા આવી ગઈ, એ રસની અધિકતા થઈ ગઈ. એ પ્રકારે સૂક્ષ્મ પ્રણામ જે એમના જ્ઞાનમાં પકડાય છે એ પ્રણામોનું પણ પ્રતિક્રમણ કરે છે. એ સંબંધી જે ભોજનની ચર્ચા થઈ એ ભોજન કથા સંબંધી પ્રમાણ. ખ્યાલ આવે છે આપણને? ખરેખર એક વાત સમજો, મુનિરાજોને જે છઠ્ઠા ગુણસ્થાનમાં જે પણ શુભ વિકલ્પ આવે છે, આહાર લેવાનો જે વિકલ્પ આવે છે અને એના કારણે નગરીમાં આવે છે, આપણી માટે તો મહાન ઉપકાર છે. કારણ કે એમનો એ આહાર લેવાનો વિકલ્પ અને એ વિકલ્પના કારણે જે નગરમાં આવે એ કારણે શ્રાવકોને મુનિરાજોના દર્શન થાય છે, ને તો જંગલમાંથી નીકળે એવા નથી. સમજાય છે? એટલે આપણી માટે તો છઠ્ઠા ગુણસ્થાનમાં એમને જે પણ ભાવો આવે છે એમની માટે અપરાધ છે, બંધનું કારણ છે, ભટ્ટીમાં આવા સમાન છે, પરંતુ આપણી માટે વરદાન છે. શાસ્ત્ર લખવું, વિચાર કરો તમે, ઉપદેશનું આપવું, સમજાય છે? પ્રતીક કરે આપણે જે આપણે કહીએ ને આચાર્ય પરમેશજી જે દીક્ષા, દીક્ષા આપે, શિક્ષા આપે, બોધ આપે, ઉપદેશ આપે, શાસ્ત્રની રચના કરે, આહાર વિહાર એ બધું આપણી માટે શું છે કે આપણી માટે અનંત ઉપકાર છે. તેથી આપણને મુનિરાજના દર્શન થાય છે, આપણને જોવા મળે કે મુનિરાજ કેવા છે. સમજાય છે? ચલો બે થયું, હવે ત્રીજું રાજ્ય કથા. શાસ્ત્ર રચના કા પ્રારંભ કરતે સમય, સમજાય છે? જયારે શાસ્ત્ર રચનાનો પ્રારંભ કરીએ એ સમય અથવા શાસ્ત્ર કે સમાપ્તિ કે સમય કિસી દેશ યા કિસી રાજા કા ઉલ્લેખ કરને કા જો ભાવ આયા એ ભાવ એને અહીંયા રાષ્ટ્ર કથા, રાજ કથા કહે છે. કોઈ સમજાય છે? જેવી તક ગોમટ સાર, તો ગોમટ એ એક ગામ હતું ને, એના નામ પર એ જે ચામુંડરાએ રાજાએ પ્રશ્ન પૂછ્યા અને પ્રશ્નના ઉત્તરમાં એ ગ્રંથની રચના સરળ ભાષામાં ગોમટસાર જીવકાંડ કર્મકાંડ કરી અને એ દેશનું નામ હતું ગોમટેશ, ગોમટ, તો એના ઉપર નામ પડ્યું ગોમટસાર. તો એ દેશ, એ રાજા, એ રાજ્ય, એના વિચાર આવ્યો ને કે આ નામ એ રીતે આપણે લખીએ, તો એ પ્રકારે એ રાષ્ટ્ર કથા. અને લાસ્ટ ચોર કથા. ચોર કથા હોય મુનિરાજના જીવનમાં ચોર કથા, તો કે અંજન ચોરની કથા લઈશ.
પોઈન્ટ સમજાય છે? પ્રથમાન યોગમાં ચોરોની કથા લખીને આપણને ઉપદેશ આપ્યો, બોધ આપ્યો, વૈરાગ્યની આપણને પ્રેરણા આપી, એ બધું ચોર કથામાં જશે. આપણે શોર્ટમાં લીધું આ પ્રમાણે ચાર વી કથા. પછી પાંચ ઇન્દ્રિય વિહાર કરતે સમય યા ધ્યાન કે લીએ બેઠે અથવા ખડે રહેતે સમય અનુકૂળ પ્રતિકૂળ મિટ્ટી કંકર આદિ વસ્તુઓ કે સ્પર્શ કા જ્ઞાન હોના. પાંચ ઇન્દ્રિય છે ને, તો એ પ્રકારે જે પણ બેસે છે, ઉઠે છે, ચાલે છે, તો એ સમય અનુકૂળ પ્રતિકૂળ માટી કંકર પથ્થર જમીન ધરતી એનું જે જ્ઞાન થવું એ એ છે સ્પર્શ ઇન્દ્રિય સંબંધીનું જ્ઞાન. હવે એમાં એકત્વ નથી, એમાં ઈષ્ટ અનિષ્ટ કલ્પના નથી કરતા, પરંતુ ઉપયોગ એટલો ત્યાં રોકાયો એટલો પ્રમાદ. કારણ કે પ્રમત્ત છે ને, પ્રમાદ સહિતની દશા એ છઠ્ઠું ગુણસ્થાન છે, સમજાય છે? અને આત્મામાંથી ઉપયોગ ચ્યુત થયો એટલે પ્રમાદ દશા છે. તો આ પ્રકાર ક્યાં રોકાય છે, તો કેવા ભાવમાં રોકાય છે, તો એનું સ્પષ્ટીકરણ સમજાયું. તો એ પ્રમાણે પાંચે ઇન્દ્રિય સંબંધી, ઘ્રાણ ઇન્દ્રિય સંબંધી, કોઈ પણ સુગંધ દુર્ગંધ આદિનું જ્ઞાન થયું તો એ સંબંધી પાંચે ઇન્દ્રિય, રસ આદિનું, આહાર લેતી વખતે રસ આદિનું જ્ઞાન થયું. કોઈ ચક્રવર્તીની સેના આવી તો એમને જોયું, સમજાય છે? કે અરે આ સેના આવી, ચક્રવર્તી આવ્યા, રાજા આવ્યા, મહારાજા આવ્યા, તો એ પ્રકારે પાંચ ઇન્દ્રિયના વિષયોમાં અટકવું ઉપયોગનું, એનું નામ એ ઇન્દ્રિય વિષયનો, વિષય સંબંધીનો પ્રમાદનો ભાવ છે. સમજાય છે? વિષય શું ચાલે છે? 15 પ્રમાદ આપણે સિદ્ધ કરી રહ્યા છે. હવે આગળ કયું શું રહ્યું? હવે ચાર કષાય, ક્રોધ માન માયા લોભ સંબંધ સંજ્વલન સંબંધી ચાર કષાય. જેવી રીતના કોઈ શિષ્યએ કોઈ અપરાધ કર્યો, કોઈ સાધુ પરમેશ્વરથી કોઈ ભૂલ થઈ, તો એ સંબંધી એમના પ્રત્યે સંજ્વલન ક્રોધ આવ્યો. ખ્યાલ આવે છે? જેવી રીતના શુદ્ધસાગર મુનિરાજ અકંપનાચાર્ય, આવે છે ને સ્ટોરી રક્ષાબંધનની, અકંપનાચાર્ય આચાર્ય દેવે શુદ્ધ સાગર મુનિરાજને શું કીધું કે અરે તમે કેમ વાદ વિવાદ કર્યો મંત્રીઓ સાથે, સંઘને સંકટ આવશે, બીજા મુનિરાજો પર ઉપસર્ગ થશે, તમે શું કામ વાદ વિવાદ માટે અટક્યા, હવે તમે ત્યાં જઈને ઉભા રહો જ્યાં તમે વાદ વિવાદ કર્યો. તો જો આટલો પણ આવ્યો ને ભાવ, તો આ સંજ્વલન સંબંધી ક્રોધ માન માયા અને નિદ્રા કેટલી હોય આપણે આપણને કેટલી સેકન્ડ, તો કે ગુરુદેશીના પ્રવચનમાં આવે છે યથા યોગ્ય અંતર, અમુક સેકન્ડ, પરંતુ આગમ પ્રમાણે લખ્યું છે યથા યોગ્ય અંતર મુહૂર્ત મુનિરાજની નિદ્રા હોય. અંતર મુહૂર્તમાં ઉઠીએ અને આપણે અંતર મુહૂર્ત સુંદુંગતમાં આવશે ને, અને પછી જોવે કેટલી પ્રોપર 8-10 કલાકની ઊંઘ હોય થાય તો સમજાય છે, તો જરા ફ્રેશ લાગે છે. તો બીજો આખો દિવસ, બીજો દિવસ અમારો તો ખ્યાલ આવે છે. તમને ખબર છે ને નિયમ કે સમ્યક દર્શનની પ્રાપ્તિ નિદ્રામાં નહીં થાય, સમજાય છે? જાગૃત અવસ્થામાં સમ્યકની પ્રાપ્તિ થશે. ખ્યાલ આવે છે? હવે 24 કલાકનો દિવસ છે, એમાં 10-12 કલાક તો ઊંઘમાં જાય અને અને 50 વર્ષની આયુષ હોય તો એમ સમજો 25 વર્ષ તો. ખ્યાલ આવે છે? આ આપણો તો તીવ્ર પ્રમાદ હશે. તો એ પ્રમાણે અને સ્નેહ, તો કે કોઈ પણ આચાર્ય આદિ અને કોઈ પણ સાધુ પરમેશ્વરી આદિને કે કોઈ પણ મુનિરાજોને જે સમાધિ મરણ કરાવવાનો ભાવ છે એ બીજા મુનિરાજ પ્રત્યે સ્નેહનો ભાવ છે. બધું જ છોડી દે છે પોતાનું અને સમર્પણ ભાવથી સમાધિ મરણ કરાવવામાં લાગે છે એ બીજા મુનિરાજો પ્રત્યેનો સ્નેહનો ભાવ છે. તો આ પ્રકારે 15 પ્રમાદની ચર્ચા કરી. હવે 28 મૂળગુણ ખ્યાલ છે કોઈને? 28 મૂળગુણ કયા કયા છે? જલ્દી આપણે લાસ્ટ ટાઈમ યાદ કરી દઉં, 28 ને કેવી રીતે યાદ રાખવાનું, યાદ છે કોઈને? 5, 5, 5, 6 અને 7 બોલો એકવાર મારી સાથે બધા જલ્દી. 5, 5, 5, 6 અને 5 શું એ ખબર છે ને? 5 મંત્ર, 5 સમિતિ, 5 ઇન્દ્રિય વિજય, 6 આવશ્યક અને 7 શેષ ગુણ. 7 શેષ ગુણ કયા છે? 7 શેષ ગુણ નગ્નતા, અસ્નાનતા, ભૂમિશયન, અદંત ધોવન, સમજાય છે? એટલે પ્રશ્ન કરવું, ખડે ખડે ભોજન અને દિન મેં એક ભાર ભોજન, સમજાય છે? તો આ 7 પ્રકારના શેષ ગુણ મુનિરાજના જીવનમાં જોવામાં આવે. ઘણા એમ પ્રશ્ન કરે કે આ તો પંચમ કાળ છે ને, તો 28 માંથી કોઈ એકાદ બે ન પાડે તો મને એક 28 મૂળ ગુણ માંથી કોઈ એક મૂળ ગુણ એવો લાવીને બતાવો કે અગર
ન પાડે ને મુનિ અવસ્થા રહે ખડે ખડે હાલ તમે એમ કહેશો મુનિરાજ કેમ આટલા ઉભા ઉભા કેમ રહે છે જરા શાંતિથી બેસે અમે જરા અરે અગર એવું કરે તો પતી ગયું પોઈન્ટ સમજાય છે શ્રાવકો અને જે સામાન્ય જનતા છે છોડશે જ નહીં અગર થાળીમાં ભોજન કરે મુનિરાજ સામરો 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 પછી લખાવી સામરો સામરો થાળીમાં મુનિરાજ ભોજન કરે તો આપણે તો ખબર છે ને અહીંયાથી અડધી રોટલી અહીંયાથી અડધી અરે મહારાષ્ટ્ર છોડો અરે અહીંયાથી આગ્રહ કરશે અહીંયાથી આગ્રહ કરશે ખ્યાલ આવે છે અને બેઠા અરે બેઠા છે ક્યાં જવું છે ઉભારો ને થોડી વાર બેસો ચર્ચા કરો મુનિરાજને જંગલમાં જવાનું હતા શ્રાવક અને આપણા જેવા જીવો અગર ઉભા ઉભા આહાર કરે છે ભોજન કરે છે તો એ દોષ છે અને મુનિરાજ બેસીને ભોજન કરે તો એની માટે દોષ છે હા આપણે તો બુફે સિસ્ટમ બધા ઉભા ઉભા ચપ્પલ પહેરાય ખાતા હોય વાતો કરતા હોય અને બેઠા છે હવે હાલો ને હવે બેસો ને વાતો કરીએ અને ગપ્પા લગાડીને બે ત્રણ કલાક કામ નીકળી જાય મુનિરાજ કહેશે અમને જલ્દી છે ભાઈ જંગલમાં જાઓ આ તો અમારો એવો પ્રમાણ અમારો આહાર લેવાનો એવો વિકલ્પ એના કારણે અમે આ નગરમાં આવ્યા છે ખ્યાલ આવે છે તો એ પ્રકારે કોઈ પણ એક પણ 28 માંથી એકે મૂળ ગુણનું પાલન ન કરે તો એ મુનિ અવસ્થા મૂળ ગુણ નામ જ છે ને નામ જ શું છે મૂળ ગુણ એટલે આ ગુણો તો હોય હોય ને હોય અચ્છા મને કહો આચાર્ય પરમેશ્વરીને કેટલા ગુણ છે ક્ષત્રિય ઉપાધ્યાય પચીસ સાધુ પરમેશ્વરી ના 28 મૂળ ગુણ છે મને બીજો પ્રશ્ન હોય ને 28 આચાર્ય ઉપાધ્યાય સાધુ ઉપરાંત 36 ઉપરાંત 25 પણ 28 મૂળ ગુણ તો બધા જ મુનિરાજો નું મને એક 47 મંગલમ નો પાઠ આવડે છે ને ચલો થોડું બાલબોધમાં જઈએ કે નહીં ઓકે હવે એમાં જે આપણે બોલીએ છીએ ને શું બોલીએ છીએ 47 અરે બોલો હરિહતા સિદ્ધા અને સાહુ મંગલ એમાં આચાર્ય ઉપાધ્યાયને કેમ નથી લીધા લાગતું મને હા એમાં આવી ગયા બરાબર છે એમાં આવી ગયા પણ તો પણ અલગથી કેમ નો લીધા મને એમાં આવી ગયા એ કારણ છે 100% એકદમ સાચી વાત કે સાધુ પરમેશ્વરીમાં આચાર્ય ઉપાધ્યાય પદ આવી પણ અલગથી કેમ નો લીધું બોલો જલ્દી જલ્દી હા શું શું જલ્દી ડાયરેક્ટ હા હજી હજી થોડુંક વેરી ક્લોઝ ના આન્સર પણ હજી આચાર્ય અને ઉપાધ્યાય પદ એક ઉપાધિ નો પદ છે કોઈ પણ જયારે શ્રેણી ચડશે મુનિરાજ તો આચાર્ય અને ઉપાધ્યાય પદ ને છોડીને શ્રેણી ચડશે આ એક કારણ કાલે આ બધું મારા વાંચવામાં એવું પહેલા પણ હતું વાંચવામાં પણ એક થોડા થોડા દિવસે આપણે વાંચીએ તો આપણને યાદ આવે બીજું કારણ કે આચાર્ય અને ઉપાધ્યાય પદ મોક્ષ જતા પહેલા અનિવાર્ય કમ્પલસરી પદ નથી આચાર્ય અને ઉપાધ્યાય બન્યા વગર સામાન્ય સાધુ બનીને જીવ મોક્ષે જઈ છે પોઈન્ટ સમજાય છે આચાર્ય ઉપાધ્યાય પદ એ જવાબદારી નું પદ છે અને જ્યાં સુધી જવાબદારી છે ત્યાં સુધી શ્રેણી નહીં ચડી શકે ખ્યાલ આવે છે એટલે બહુ જવાબ નહીં તો એટલે અમારે લેવી કે નહીં લેવી જવાબદારી અમારે કેટલી છે ખ્યાલ આવે છે અરે એ વસ્તુ અલગ છે આચાર્ય ઉપાધ્યાય પદ છે પણ મુનિરાજ આચાર્ય અને ઉપાધ્યાય બને છે એમને કોઈ પણ પદ નું અહંકાર એકત્વ કર્તૃત્વ સ્વામિત્વ અને એના બલ પર મહાન માનતા બહુ બચે છે આ તો એક ઉદય છે એટલે આચાર્ય બની જાય ઉપાધ્યાય બની જાય એ પ્રકારનું જ્ઞાન હોય એ પ્રકારની પવિત્રતા હોય આખા સંઘનું સંચાલન કરવાની યોગ્યતા હોય તો એ બની જાય કુનકુન આચાર્ય દેવ ના આચાર્ય પદવી દિવસ આપણે મનાવીએ છીએ ને પરંતુ કુનકુન આચાર્ય દેવ પોતાને આચાર્ય માને છે કે ક્યાંક માને છે આજે બોલો ચલો આગળ હવે આપણે કાર ની વાત કરીએ હા પછી પછી પ્રશ્ન લાસ્ટમાં હું 5 મિનિટ આપીશ તમને લાસ્ટમાં પૂછજો કાર ની વાત કરીએ કેવી રીતના લઈએ છીએ કાર આપણે 3 લઈએ છીએ ને 3 રીતે કાર લઈએ છીએ ને જગન્ય ઉત્કૃષ્ટ અને ઇન્ટરેસ્ટિંગ છે આપણને છઠ્ઠા ગુણસ્થાન નો જગન્ય કાર પછી ગમનાગમન લેવું છે અને પછી સમ્યક્ત્વ અને ચારિત્ર ની વાત કરવી છે અડધો કલાક છે આપણી પાસે બધું થઈ ગયું કારમાં છઠ્ઠા ગુણસ્થાન નો જગન્ય કાર જગન્ય એટલે મિનિમમ કોઈ પણ મુનિરાજ છઠ્ઠા ગુણસ્થાન માં આવ્યા સાતમામાંથી જ આવશે ને આવશે ક્યાંથી ગમન આગમન આગમન આવી ગયું આ સાથે સાથે આવી ગયું આગમન છઠ્ઠા ગુણસ્થાન માં આગમન ક્યાં
ગણતરી થશે તો કે એક માત્ર સાતમા ગુણસ્થાનથી છઠ્ઠા ગુણસ્થાનમાં આગમન થશે. બીજા કોઈ ગુણસ્થાનમાંથી સાતમા છઠ્ઠા ગુણસ્થાનમાં મુનિરાજ નહીં આવે. પોઈન્ટ સમજાય? ઉપરના તો કોઈ ગુણસ્થાનમાંથી આવશે જ નહીં. સમજાયું? તો આગમન થશે સાતમા માંથી છઠ્ઠા. તો કોઈ પણ મુનિરાજ છઠ્ઠા ગુણસ્થાનમાં પ્રવેશે છે તો એ છઠ્ઠા ગુણસ્થાનમાં રહેવાનો જગન્ય કાળ મિનિમમ કાળ કેટલો છે? ખ્યાલ છે કોઈ ના? હા હા, વેરી ગુડ. એક સમય કેટલો? હા, વેરી ગુડ. કઈ અપેક્ષા એ? એક સમય કઈ અપેક્ષા એ? તો કે છઠ્ઠા. બહુ સરસ લખ્યું છે અહીંયા કે કોઈ મુનિરાજ છઠ્ઠા ગુણસ્થાનમાં પ્રવેશ કરે અને પ્રવેશ કરતા એક સમય પૂરો થતા મુનિરાજનો આયુ પૂર્ણ થઈ જાય, મરણ થઈ જાય, તો મરણની અપેક્ષા એ છઠ્ઠા ગુણસ્થાનમાં રહેવાનો જગન્ય કાળ એક સમય છે. એમાં આવ્યું છે. શું આવી વાત? જલ્દી શું આવી? સમજાય બધાને? બધાને સમજાય છે ને? મરણની અપેક્ષાએ છઠ્ઠા ગુણસ્થાનમાં રહેવાનો કાળ કેટલો સમય? એક સમય. સમજાયું? જો એક સમય. કોઈ મુનિરાજ ધ્યાનસ્થમય અપ્રમત ગુણસ્થાન, એવું સાતમું અપ્રમત ગુણસ્થાન સે છૂટકર, સમજાયું? છૂટકર શુભોપયોગ રૂપ છઠવે ગુણસ્થાન મેં પ્રવેશ કરતે હૈ ઓર વહાં માત્ર એક સમય કાળ વ્યતીત હોને પર, હજી એક સમય જ કાળ વ્યતીત થયો છે આવ્યાને, અને એ ગુણસ્થાનમાં એક સમય કાળ વ્યતીત હોને પર ઉનકી મનુષ્ય આયુ પૂર્ણ હો જાય તો મરણ કી અપેક્ષા પ્રમત સયત ગુણસ્થાન કા જગન્ય કાળ. યાદ રહેશે બધાને? મરણની અપેક્ષાએ એક સમય જગન્ય કાળ છઠ્ઠા ગુણસ્થાન. હવે આપણે ઉત્કૃષ્ટ કાળ જોઈએ અને પછી મધ્યમ. ઉત્કૃષ્ટકાળ છઠ્ઠા ગુણસ્થાનમાં રહેવાનો કેટલો છે? તો કે ઉત્કૃષ્ટ કાળ છે યથા યોગ્ય એક અંતર મુહૂર્ત. કેટલો કાળ છે? એક અંતર મુહૂર્ત માટે મુનિરાજ છઠ્ઠા ગુણસ્થાનમાં રહે. આ નિયમ બધાને ખબર છે ને? સાતમા ગુણસ્થાન કરતા છઠ્ઠા ગુણસ્થાનનો કાળ કેટલો છે? સમજાયું? તો એક અંતર મુહૂર્તનો કાળ એ છઠ્ઠા ગુણસ્થાનનો ઉત્કૃષ્ટ કાળ છે. અને જગન્ય અરે મધ્યમ કાળ તો કે એક સમયથી લઈને જે યથાયોગ્ય અંતર મુહૂર્ત છે એની વચ્ચેનો જે કાળ છે એ બધો મધ્યમ કાળ છે છઠ્ઠા ગુણસ્થાનનો. નેક્સ્ટ ટોપિક, વી આર ગોઈંગ ટુ ધ નેક્સ્ટ ટોપિક, છઠ્ઠા ગુણસ્થાનનું ગમનાગમન. હમણાં સુધી આપણે જેટલી ચર્ચા કરી એ બધી ચર્ચા સમજાવી બધાને. કોઈને પ્રશ્ન હોય તો આપણે છેલ્લે લેશું, બરાબર? હવે આપણે લાસ્ટ લઈએ ગમનાગમન, ગમન અને આગમન. ચલો આ તો એક્સરસાઇઝ છે. છઠ્ઠા ગુણસ્થાનમાંથી ગમન, ગમન ક્યાંથી તો લઈ લીધું, અરે સોરી આગમન ક્યાંથી? કે સાતમા. સાતમાંથી છઠ્ઠામાં આગમન થશે એટલે આવવું. આગમન એટલે આવવું અને ગમન એટલે છઠ્ઠા ગુણસ્થાનમાંથી કયા કયા ગુણસ્થાનમાં જાય. ગમન એટલે જવું અને આગમન એટલે આવવું. સમજાયું? ગમન આગમનનો અર્થ સમજાયો? ગમનાગમન આખું બોલીએ તો ગમનાગમન. તો ગમન એટલે જવું. છઠ્ઠા ગુણસ્થાનમાંથી મુનિરાજ કયા કયા ગુણસ્થાનમાં જઈ શકે? ચલો થોડીક બુદ્ધિ લગાડજો, ધીરે ધીરે. એક મિનિટ. પ્રશ્ન સમજાયો પહેલા બધાને? બધા ઇન્વોલ્વ છે અહીંયા? બધા અહીંયા છો કે નહીં? હા. છઠ્ઠા ગુણસ્થાનમાંથી મુનિરાજ કયા કયા ગુણસ્થાનમાં જઈ શકે? એક મિનિટ. પહેલા આપણે લઈએ છઠ્ઠાને સેન્ટરમાં રાખીએ અને આપણે લઈએ છઠ્ઠાની કલ્લાના 5, 4, 3, 2 અને 1. તો 5, 4, 3, 2 અને 1 માંથી છઠ્ઠા ગુણસ્થાનમાંથી મુનિરાજ કયા ગુણસ્થાનમાં જઈ શકે? હા, અચ્છા, એટલે બોલો બરાબર. જોતી બોલો પણ. 5, 4. પ્રશ્ન સમજાયો? છઠ્ઠા ગુણસ્થાનમાંથી નીચેના 5 ગુણસ્થાન જે છે 1 થી 5 એમાં મુનિરાજ કયા કયા ગુણસ્થાનમાં જઈ શકે? 2. આ બીજી આખી લાઈન 2, બીજી લાઈન છે ને 2. બોલો જલ્દી 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 રાઈટ આન્સર. કોઈને તો આવડતું જ હશે. બોલો અંકલ.
રૂપાબેન પણ કોન્ફિડન્સ થી બોલો તો માનું, બધામાં બધામાં ધીરે ધીરે નહીં ચાલે, જલ્દી બધામાં, પહેલું બીજું ત્રીજું ચોથું પાંચમું, પાંચેમાં જઈ શકે, પાંચેમાં જઈ શકે. મુનિરા છઠ્ઠા ગુણસ્થાન માંથી નીચેના પાંચે ગુણસ્થાનમાં જઈ શકે. વેરી ગુડ, એમ સમજાયું? પાંચેમાં જઈ શકે. કેવી રીતના? જો પંચમ ગુણસ્થાનમાં જઈ શકે છઠ્ઠામાંથી, અગર છઠ્ઠામાંથી સાતમામાં ન ગયા તો કોઈ સમજાય છે, તો પંચમમાં જશે. પંચમમાં જશે નો અર્થ શું થયો? અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાન અને પ્રત્યાખ્યાન. તો પ્રત્યાખ્યાન નો ઉદય આવી ગયો, સમજાય છે? પંચમમાં. હવે આગળ ચોથા ગુણસ્થાનમાં પણ જઈ શકે, છઠ્ઠામાંથી ચોથામાં જઈ શકે. હવે બીજું અને ત્રીજું થોડું કોમ્પ્લિકેટેડ છે. બીજામાં કોણ જઈ શકે, કયા સમ્યક દ્રષ્ટિ, અને ત્રીજામાં કયા સમ્યક દ્રષ્ટિ જઈ શકે. ત્રીજા ગુણસ્થાનમાં ઔપશમિક અને સાયોપશમિક બે સમ્યક દ્રષ્ટિ ત્રીજામાં જઈ શકે, અને બીજામાં ખાલી ઔપશમિક સમ્યક દ્રષ્ટિ જઈ શકે. સાયોપશમિક સમ્યક દ્રષ્ટિ બીજા ગુણસ્થાનમાં ન જઈ શકે, એ આપણે ત્યારે વિસ્તારથી ચર્ચા કરી હતી બીજા ગુણસ્થાનના સમય. પોઈન્ટ સમજાયું? પાછું, બીજા ગુણસ્થાનમાં ઔપશમિક સમ્યક દ્રષ્ટિ જઈ શકે. સમજાયું? કોનો ઉદય આવે તો અનંતાનુબંધી ક્રોધ માન માયા લોભ માંથી કોઈ એકનો ઉદય આવે. ત્રીજા ગુણસ્થાનમાં તો કે મિશ્રનો ઉદય આવ્યો હતો. કોઈ સમજાય છે? તો એ રીતે સમજવું. અને પહેલા ગુણસ્થાનમાં તો કે મિથ્યાત્વનો ઉદય આવે તો પહેલા ગુણસ્થાન, એટલે નીચે પાંચે ગુણસ્થાનમાં મુનિરા છઠ્ઠા ગુણસ્થાનથી ગમન કરી, યાદ રહ્યું બધાને? અને ઉપર કયા કયા ગુણસ્થાનમાં જઈ શકે, કયા 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 કેટલા છે? ખાલી એક સાચું, આવી તૈયાર રાખવા. ગમન, જલ્દી ગમન, નીચે પાંચ ઉપર એક, અને આગમન ક્યાંથી? તો કે સાતમા ગુણસ્થાનમાંથી. આઈ નો આખું થિયરી છે, પણ એકવાર સમજી લેશો તો તમને ખરેખર બહુ મજા આવશે. થઈ ગયું ગમનાગમન, થઈ ગયું કાળ, થઈ ગયું છઠ્ઠા ગુણસ્થાનની પરિભાષા, થઈ ગઈ છઠ્ઠું અને બીજા ગુણસ્થાન વચ્ચેનું કમ્પેરિઝન, થઈ ગયું. સમજાય છે? છઠ્ઠા ગુણસ્થાનના બીજા નામો થઈ ગયા. છઠ્ઠા ગુણસ્થાનમાં સ્વંજ્વલન ન કશાયનો તીવ્ર ઉદય કેમ છે એ વાત થઈ. છઠ્ઠા ગુણસ્થાનમાં જે પ્રણામ છે એની મહિમા આવે કે ન આવે એની વાત થઈ. અને છઠ્ઠા ગુણસ્થાનના કાળ અને ગમનાગમનની ચર્ચા થઈ. બોલો. અરે ભૂલો, થાકી ગયા? જલ્દી, હવે આગળ આપણે બે ટોપિક લેવાના છે. અને આપણે 15 પ્રમાદની વાત થઈ અને 28 મૂળ ગુણની વાત થઈ, અને છઠ્ઠો ગુણસ્થાન એટલે સર્વાંગ, એમાં શું શું આવે એની વાત, ઘણી બધી વાત થઈ. પોઈન્ટ સમજાય છે? હવે આગળ આપણે બે ટોપિક લેવાના છે. કયા બે ટોપિક? એક આપણે પહેલા લઈ લઈએ દ્રવ્યલિંગ અને ભાવલિંગનું સ્વરૂપ. શું લેવાનું છે? ઘણાને આમાં કન્ફ્યુઝન છે. જો આમાં બહુ સરસ એની પરિભાષા આવી છે. જલ્દી, દ્રવ્યલિંગ અને ભાવલિંગ કોને કહેવાય? એકદમ શોર્ટમાં લઉં છું. મોક્ષ, જો મુનિ દશા કા દ્રવ્યલિંગ ઓર ભાવલિંગ કિસે કહેતે હૈ, હે? દ્રવ્યલિંગ અને ભાવલિંગ કોને કહેવાય? મોક્ષ માર્ગ કે એક પ્રકરણ મે ચિહ્ન લિંગ, લિંગ અલિંગ ગ્રહણ છે ને શબ્દ, લિંગ એટલે ચિહ્ન, ચિહ્ન એટલે લક્ષણ. જલ્દી સાંભળજો, નવો ટોપિક છે, સાંભળજો બધા. મોક્ષ માર્ગ કે પ્રકરણ મે ચિહ્ન યા લક્ષણ કો લિંગ કહેતે હૈ. લિંગ સમજાય છે? ચિહ્ન જેનાથી ઓળખાણ થાય, હે? તો ચિહ્ન યા લક્ષણ કો ક્યાં કહેતે? લિંગ કે. હવે સિમ્પલ પરિભાષા બે, કઈ બે પરિભાષા? દ્રવ્ય લિંગની અને ભાવલિંગની. અને યથાર્થ મુનિ પણ ઇઝ વોટ? ભાવલિંગ પૂર્વકનું દ્રવ્યલિંગ. તમને ખબર છે દ્રવ્યલિંગના કેટલા પ્રકાર છે? અરે વાહ, વેરી ગુડ. દ્રવ્યલિંગના ચાર ભેદ છે. દ્રવ્યલિંગના ચાર ભેદ છે જેના ગમમાં આવ્યા છે. કયા ચાર ભેદ આવ્યા છે ખબર છે? દ્રવ્યલિંગના ચાર ભેદ. પ્રથમ ગુણસ્થાન વર્તી મુનિરાજ દ્રવ્યલિંગ, જે આપણે અનંતવાર દ્રવ્યલિંગ ધારણ કરીને આવ્યા નવમી ગ્રહિક જઈને. સાંભળજો ધ્યાનથી, દ્રવ્યલિંગના જીનાગમમાં ચાર ભેદ કીધા છે. પ્રથમ ગુણસ્થાન વર્તી દ્રવ્યલિંગ, બીજું ચોથા ગુણસ્થાન વર્તી દ્રવ્યલિંગ છે. દ્રવ્યલિંગી મુનિરાજ, પણ ગુણસ્થાન કયું છે? એટલે એવું ના સમજો કે મુનિરાજ હોય એટલે છઠ્ઠું સાતમું જ હોય, એવો નિયમ નથી. કોઈ સમજાય છે? પહેલા ગુણસ્થાનમાં છે પણ બારમાં દ્રવ્યલિંગ છે, મુનિ બની ગયા છે, જંગલમાં રહે છે, 28 મૂળગુણનું અખંડ પાલન કરે છે, પણ ગુણસ્થાન અંતરંગમાં પહેલું છે. આપણે કેટલી વાર ધારણ કરીને આવ્યા બોલો, મુનિ વ્રત ધાર અનંત વેદ ગ્રહ ઉપજાર તે નિજ આત્મ જ્ઞાન વિના સુખ લેશ ન પાર. સમજાયું? તો પહેલું પ્રથમ ગુણસ્થાન વર્તી દ્રવ્યલિંગ, બીજું ચોથા ગુણસ્થાન વર્તી દ્રવ્યલિંગ, ત્રીજું પંચમ ગુણસ્થાન વર્તી દ્રવ્યલિંગ. ગુણસ્થાન પાંચમું છે પણ બહારમાં લિંગ દ્રવ્યલિંગ છે, મુનિ છે અને ગુણસ્થાન પાંચમું છે. સમજાયું? અને ચોથું યથાર્થ ભાવ લિંગ સહિતનું દ્રવ્યલિંગ, ત્રણ કષાય ચોકડીના અભાવ પૂર્વકની વિતરાગતા સહિતનું ભાવલિંગ અને એ સહિત દ્રવ્યલિંગ એ યથાર્થ દ્રવ્યલિંગ છે. સમજાય છે? છઠ્ઠું સાતમું ગુણસ્થાન ત્રણ કષાય ચોકડીના અભાવ પૂર્વકની વિતરાગતા. હવે અહીંયા અર્થ દ્રવ્યલિંગનો કહે છે. લિંગનો અર્થ કર્યો પહેલા, લિંગનો શું અર્થ કર્યો? ચિહ્ન. લિંગનો અર્થ શું કર્યો? લક્ષણ. વેરી ગુડ. જો ચિહ્ન યા લક્ષણ બાહ્ય મે વ્યક્ત હોતે હૈ, દ્રવ્યલિંગની પરિભાષા, જે ચિહ્ન ને લક્ષણ બહારમાં વ્યક્ત હોય. સમજાય છે? બહાર થી જ્ઞાત હોતે હૈ, જ્ઞાત હો જાતે હૈ, ઉસે કહેતે હૈ દ્રવ્યલિંગ. સમજાયું? જે ચિહ્ન ને જે લક્ષણ વ્યક્ત છે, નગ્નતા. કોઈ સમજાય છે? ખ્યાલ આવે છે? પછી ઈર્યા સમિતિ, એકવાર આહાર, જે પણ 28 મૂળ ગુણ, સમજાય છે? 13 પ્રકારના ચારિત્ર એ બહારમાં વ્યક્ત છે કે નહીં, એ વ્યક્ત જ્ઞાત થાય, જેને જોઈ શકીએ, જે લક્ષણ પ્રસિદ્ધ છે, વ્યક્ત છે, એને કહેવાય દ્રવ્યલિંગ. અને જે ચિહ્ન, જો ચિહ્ન યા લક્ષણ અંતરંગ મે વ્યક્ત હોતે હૈ. આ ભાવલિંગની પરિભાષા. ભાવલિંગ ઘણા પ્રશ્ન પૂછે ને કે આ મુનિરાજ ભાવલિંગી છે કે દ્રવ્યલિંગી છે, અમે કેવી રીતના ખબર પડે? તો કે ભાવલિંગ છે કે નહીં એને ખબર પડે ભાઈ, કેમ? કારણ કે એ ચિહ્ન અંતરંગ મે વ્યક્ત હોતે, જેને બહારથી પહેચાનના, જેને બહારથી ઓળખવું છદમત જ્ઞાન કે દ્વારા સંભવ નહીં હોતે, ઉસે કહેતે હૈ ભાવલિંગ. સમજાયું બેનો? જે બહારથી આપણે છદમતના જ્ઞાનનો વિષય ન બની શકે, એ અંતરંગની શુદ્ધ પ્રણતિ, અંતરંગની વિતરાગ દશા, અંતરંગનો શુદ્ધ ઉપયોગ, અંતરંગનો પ્રચુર આનંદ, એ આપણે બહારથી વ્યક્ત એટલે કે જોઈ જ્ઞાત ન કરી શકીએ એ ભાવલિંગ. આટલું સમજાયું? થઈ ગયું બરાબર? દ્રવ્યલિંગ ભાવલિંગનું સ્વરૂપ પણ થયું, એનો ઘણો વિસ્તાર છે, બહુ સરસ છે. જન્મ સમય કે રૂપ જૈસા રૂપવાલા દ્રવ્યલિંગ. સમજાયું? જન્મ સમય કે રૂપ જૈસા રૂપ વાળા બાળક હોય, એટલે જન્મ સમય કેવો હોય? તો કે શિર, દાઢી, મૂછ કે કેશો કા લોચ કિયા હુઆ શુદ્ધ અકિંચન શબ્દ છે. અકિંચન્ય ધર્મ છે ને, પરિગ્રહ રહિત, અપરિગ્રહી. અકિંચન હિંસા આદિ સે રહિત અને શરીર આદિ શૃંગાર સે રહિત એ છે બહિરંગ, એ દ્રવ્યલિંગ. જન્મેલો બાળક એને શું શૃંગાર કર્યો હોય? વસ્ત્ર હોય, લોચ એટલે વાળ હોય, જે પણ મૂછ દાઢી કાંઈ નહીં ને, અકિંચન પરિગ્રહ રહિત એવું જે રૂપ છે એ દ્રવ્યલિંગ છે. ખ્યાલ આવે છે? એક વસ્તુ હજી કહી દઉં, થોડી માનવિક છે, સાંભળજો ધ્યાનથી, સમજજો બરાબર. ઘણાને પ્રશ્ન એ થાય કે ભાઈ આપણને કોઈ મુનિરાજ આપણી સામે આવે, આજનો પ્રશ્ન છે આ બધા, કોઈ મુનિરાજ આપણી સામે આવે તો આપણે એમને નમસ્કાર કરવા કે નહીં, વંદન કરવા કે નહીં, અર્ઘ ચડાવો કે નહીં? સમજાય છે? એ પ્રશ્ન થાય છે, એનો એકમાત્ર ઉત્તર છે, શું ઉત્તર છે? અગર એ મુનિરાજના જીવનમાં, સુનના તન્વીબેન, અગર એ મુનિરાજના જીવનમાં 28 મૂળ ગુણનું અખંડ પાલન જોવામાં આવે તો એ મુનિરાજ વંદનીય છે, એમ ગુરુદેવશ્રી ફરમાય છે. પોઈન્ટ સમજાય છે? પણ એની માટે 28 મૂળ ગુણ કયા કયા છે, એનું શું સ્વરૂપ છે, એ પહેલા આપણે સ્વાધ્યાય કરીને ભણવું પડે, અને ભણ્યા પછી આપણને સહજતાથી સમજાશે કે મુનિરાજ વંદનીય છે. પોઈન્ટ સમજાય છે? તો એ એક એનો ઉત્તર છે. નાવ વી ગો ટુ ધ ટુ મેઇન ટોપિક જે આ ગુણસ્થાન સંબંધી બાકી છે. થાકી ગયા તો છોડી દો. બોલો, સમ્યક નું અપેક્ષા વિચાર અને છઠ્ઠા ગુણસ્થાનમાં ચારિત્ર અપેક્ષા વિચાર, બે પોઈન્ટ બાકી છે. એ આપણે હવે ચાકના માધ્યમથી કરશું. થોડી ભૂમિકા બનાવું પહેલા. સમ્યક્ત્વ અપેક્ષા વિચાર, છઠ્ઠા ગુણસ્થાનમાં કેટલા પ્રકારના સમ્યક્ત્વ છે? ત્રણ. વેરી ગુડ. કયા કયા? ઔપશમિક, શાયોપશમિક, શાયિક. ત્રણ પ્રકારના સમ્યક્ત્વમાંથી છઠ્ઠા ગુણસ્થાનમાં કયું સમ્યક્ત્વ જોવામાં આવે? ત્રણ માંથી કયું આવે? ઔપશમિક હોય, શાયોપશમિક હોય કે શાયિક હોય, છઠ્ઠા ગુણસ્થાનમાં ત્રણ પ્રકારના સમ્યક દર્શનમાં, સમ્યક દર્શનની વાત ચાલે છે, શ્રદ્ધા ગુણની વાત ચાલે છે, તો ત્રણ પ્રકારના સમ્યક્ત્વમાંથી છઠ્ઠા ગુણસ્થાનમાં કયું સમ્યક્ત્વ જોવામાં આવે? ત્રણે ત્રણે એક સાથે તો ન હોય, ત્રણે તો ન હોય. જલ્દી જલ્દી, ત્રણે માંથી કોઈ પણ એક જોવામાં આવે. સમજાય છે? કોઈ પણ એક એટલે ઔપશમિક પણ હોય શકે, શાયોપશમિક પણ હોય શકે અને શાયી પણ. ચલો, લેટ સ્ટાર્ટ ધીસ ટોપિક નાઉ. સમજાયો આ ટોપિક? સમજાયો પહેલા શું છે ટોપિક? બોલો બોલો. કોઈ પણ કેવી રીતના, કેવી રીતના, કેવી રીતના? બોલો બોલો. અને અહીંયા આપણે લઈએ કર્મ. હવે મને એ કહો પહેલા કે કયો કર્મ સાથે સંબંધ છે સમ્યક દર્શન ને શ્રદ્ધા ગુણ ને? પેલા આપણે એ ચાર બધા મોહનીય કર્મ. વેરી ગુડ. મોહનીય કર્મ લઈએ લઈએ એમાં પણ મોહનીય કર્મ પહેલા તો બરાબર છે. વાત ચાલે છે સિક્સ્થ ગુણસ્થાનમાં સમ્યક દર્શનની વાત, પછી સિક્સ્થ ગુણસ્થાનમાં સમ્યક ચારિત્રની વાત કરશું. બરાબર, આટલી વાત કરીને આપણે પૂરું કરી. સમ્યક દર્શન ઇઝ રિલેટેડ ટુ મોહનીય, નિમિત્ત નૈમિત્તિક સંગત. બરાબર, મોહનીયમાં પણ. વેરી ગુડ. હવે હું આનો ચાર્ટ બનાવું છું. દર્શન મોહનીય જસ્ટ આનો ચાર્ટ બનાવું છું. બીજું બધું ભૂલી જજો. ચારિત્ર મોહનીય ભૂલી જજો, બીજા બધા કર્મ ભૂલી જજો. સમજાયું બધું? દર્શન મોહનીય ના કેટલા ભેદ છે? કયા કયા? નિત્યાત્વ, મિશ્ર અને સમ્યક્ત્વ પ્રકૃતિ. બરાબર છે. આ ત્રણ પ્રકૃતિ ને ત્રણ ટુકડા થાય છે સમ્યક દર્શન ના કાળમાં. પહેલેથી નથી, પહેલેથી તો આખો અકબંધ દર્શન મોહનીય હોય છે. બરાબર. હવે મને કહો કે કોઈ પણ મુનિરાજને, કારણ કે કોઈ પણ મુનિરાજને પહેલા કયું ગુણસ્થાન આવશે અને પછી છઠ્ઠું આવશે. આ નિયમ છે. આટલું સમજાયું? પહેલા કયું આવશે? સાતમું, અને પછી આવશે છઠ્ઠું. બરાબર. હવે આપણે ઇમેજિનેશન કરીએ. શું ઇમેજિનેશન કરીએ? કોઈ દ્રવ્ય, કારણ કે સાતમું આવે એની પહેલા બહારમાં કેવા હોવા જોઈએ? બહુ સરસ, વેરી ગુડ. તો દ્રવ્યલિંગી મુનિરાજ હોવા જોઈએ. હવે એમ સમજો કે અનાદિકાલીન દ્રવ્યલિંગી મુનિરાજ છે, એટલે મુનિરાજ છે પણ અનાદિકાલીન મિથ્યા દ્રષ્ટિ છે. અને છે કયા ગુણસ્થાનમાં? તો કે પહેલું. પણ દ્રવ્યલિંગ ધારણ કર્યું છે. કામ જ એકદમ બેઝિક થી લઉં છું એટલે તમને ક્લિયર થાય. દ્રવ્યલિંગ ધારણ કર્યું છે, ગુણસ્થાન છે પહેલું. ધ્યાનસ્થ અવસ્થામાં બેઠા, શુદ્ધોપયોગમાં બેઠા, નિર્વિકલ્પ દશા પ્રગટ થઈ, તો એ બની શકે કે નહીં કે પહેલા ગુણસ્થાનથી ડિરેક્ટલી પહેલા ગુણસ્થાનથી ડિરેક્ટલી સાતમા ગુણસ્થાનમાં આવે? બરાબર છે. તો હવે અનાદિકાલીન મિથ્યાદ્રષ્ટિજી ધ્યાનસ્થ અવસ્થામાં બેસતા પ્રથમવાર સમ્યક દર્શન થતા કયું સમ્યક્ત્વ થશે? કયું થશે? તો કે ઔપશમિક સમ્યક્ત્વ થશે. મારે અહીંયા શાયોપશમિક ને આખું સમજાવવું છે, એટલે ઔપશમિક શાયિકો અહીંયા સમજાવી દઉં છું. પહેલા બધાને સમજાય છે? સમજાય છે. કારણ કે અનાદિકાલીન મિથ્યાદ્રષ્ટિને પહેલી વાર સમ્યક્ત્વ થશે તો એ કયું થશે? ઔપશમિક થશે. અને ઔપશમિક સમ્યક્ત્વ થતા હાલમાં છે. હવે આપણે સિદ્ધ શું કરવું છે? આપણે સિદ્ધ શું કરવું છે? જલ્દી બોલો કે છઠ્ઠા પ્રસ્થાનમાં ઔપચારિક, શાયોપચારિક અને શાયિક ત્રણેયમાંથી કોઈ પણ એક હોય છે. સિદ્ધ તો એ કરવું છે. આપણે સાતમું ક્યાં સિદ્ધ કરવું છે? સાતમું તો આવશે ત્યારે કરવું, પણ આપણે તો સિદ્ધ કરવું છે છઠ્ઠામાં ઔપચારિક. છઠ્ઠામાં શાયોપચારિક અને શાયિક તો હજુ સમજાય, પણ ઔપચારિક કેવી રીતના? તો આચાર્ય દેવ ફરમાવે છે કે ભાઈ ઔપચારિક સંબંધોનો કાળ કેટલો છે? જલ્દી પહેલા એક અંતર મુહૂર્ત. તો એક અંતર મુહૂર્ત માટે ઔપચારિક સંબંધો રહેશે, બરાબર છે? હવે આપણી ઇમેજિનેશનમાં એમ જ છે કે એક અંતર મુહૂર્ત માટે ઔપચારિક સંબંધો સહિત નિરંતર નિર્વિકલ્પ દશા જ હોય, પણ એવું નથી. સાંભળજો, નિર્વિકલ દશા હોય પરંતુ એની સાથે સાથે મુનિરાજ છઠ્ઠા વ્રતસ્થાનમાં વિથ ઔપચારિક સંયત્વ છઠ્ઠા વ્રતસ્થાનમાં આવી શકે અને એ છઠ્ઠા વ્રતસ્થાનમાં આવતા સવિકલ્પ દશા થઈ છે. પણ ગુણ સંયત્વ કયું ચાલુ છે? મિથ્યાત્વ, અનંતારો, બંદી, અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન, આટલી કચાઈ ચોકડીઓ ઉપશમ છે. કારણ કે સાધનો આવી ગયા ને, એટલે ત્રણ કશાય ચોકડી એ મિથ્યાત્વ દર્શન મોનીના ત્રણ ટુકડા થાય. સમ્યત્વ થતા સાધનું વર્ષા આવતા એના પ્રથમ સમયમાં સમ્યત્વના પ્રણામનું નિમિત્ત પામીને અદ્ભુત દર્શન મોનીના ત્રણ ટુકડા થઈ ગયા. તો એ ત્રણ ટુકડા અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન, આ ત્રણ કશાય ચોકડી એના ત્રણ ટુકડા કેલ્ક્યુલેટ કરજો કેટલી પ્રકૃતિનો ઉપશમ થઈ ગયો. પોઈન્ટ સમજાય છે? સાતમા વર્ષાનું. હવે સાતમું ને છઠ્ઠું, સાતમું છઠ્ઠું અંતર મુહૂર્ત માટે વિથ ઔપચારિક સમ્યક દર્શન છઠ્ઠા વ્રતસ્થાનમાં પણ મુનિરાજ આવી શકે. આવે તેવો નિયમ નહીં, પણ આવી શકે. આટલું સમજાયું? તો ઔપચારિક સિદ્ધ થશે, શાયિક સિદ્ધ થશે. તો જે ઔપચારિક માંથી શાયોપચારિક લઈને શાયિક કરે તો શાયિક સમ્યક્ત્વ પણ છઠ્ઠા વ્રતસ્થાનમાં હોઈ શકે, બરાબર છે? એ તો સિમ્પલ છે. હવે શાયોપચારિક મને કોણ સિદ્ધ કરી નાખે? શાયોપચારિક સમ્યક્ત્વ સિદ્ધ કરવું છે. પરિભાષા યાદ છે કે ભૂલી ગયા? પાછું આવી ગયું. સર્વઘાતી દેશઘાતી બોલો બોલો જલ્દી. લાસ્ટ પોઈન્ટ છે, પછી ચારિત્ર સિદ્ધ કરીએ. શાયોપચારિક સમ્યક્ત્વ બોલો જલ્દી. મિથ્યાત્વ એ કઈ પ્રકૃતિ છે? સર્વઘાતી કે દેશઘાતી? એક્સેલન્ટ, વેરી ગુડ. પરિભાષા લગાડો જલ્દી. મિથ્યાત્વ અને મિશ્ર સર્વઘાતી નો વર્તમાન કાલીન ઉદ્યા ભવિષ્યકાલીન મિથ્યાત્વ અને મિશ્ર સર્વઘાતી પ્રકૃતિઓનો
છઠ્ઠામાં પણ હોઈ શકે અને સાતમા
અંતર્મૂળનો કાળ પૂરો થયો એટલે આ સમ્યક્ત્વ જશે અને એમાંથી આ સમ્યક્ત્વ થશે એવો નિયમ છે. કારણ કે ક્રમ છે ઔક્ષમિક પછી શાયોક્ષમિક થાય અને શાયોક્ષમિક પછી શાયિક જ થાય એવો ક્રમ કરણા નિયમનો છે. સમજાયું? ખ્યાલ આવ્યો? તો હવે કયા સમ્યક્ત્વમાં આવી ગયા નિરાળ? શાયોક્ષમિક. શાયોક્ષમિક સમ્યક્ત્વ કયા ગુણસ્થાન થી કયા ગુણસ્થાન સુધી હોય શકે? જલ્દી શાયોક્ષમિક સમ્યક્ત્વ ઔક્ષમિક કયા થી કયા હોય શકે? ચલો જલ્દી જલ્દી લાસ્ટ પોઈન્ટ. ઔક્ષમિક ચોથા ગુણસ્થાન થી લઈને 11મા ગુણસ્થાન સુધી હોય શકે. શાયોક્ષમિક ચોથા થી લઈને 7મા ગુણસ્થાન સુધી હોય શકે. કારણ કે શાયોક્ષમિક સમ્યક દ્રષ્ટિ જી શ્રેણી ન ચડી શકે. એના કારણ એ કેમ ન ચડી શકે? શું થાય સાતમા માં? એ સાતમું આવશે ત્યારે જોશો ને હમણાં તો તમે છકા ની વાત બરાબર છે. અને શાહીક સમ્યક દ્રષ્ટિ શાહીક સમ્યક માં કયા ગણ સ્થાન થી? તો કે ચોથા થી સિદ્ધ દ્રષ્ટિ થઈ ગયું. તો છઠ્ઠા ગુણસ્થાન માં શું સિદ્ધ કર્યું? આપણે ત્રણ સમ્યક્ત્વ સિદ્ધ કર્યા. ત્રણે માંથી કોઈ પણ એક કન્વર્ટ થયું. સમજાયું ને? ઔક્ષમિક માંથી શાયોક્ષમિક કન્વર્ટ થઈ. ઔક્ષમિક માંથી શાયોક્ષમિક કન્વર્ટ થઈ ગયું. ઔક્ષમિક માં બધી પ્રકૃતિ નો શું હતો? ઉપક્ષમ. હવે શાયોક્ષમિક માં શું થઈ જશે? સમ્યક પ્રકૃતિ નો ઉદય અને બીજી બે પ્રકૃતિ નો ઉદય ભાવી શય અને સદ અવસ્થા રૂપ ઉપક્ષમ. અને શાયિક માં શું થશે? જગ્ઞ. જગ્ઞ શાયોક્ષમિક માંથી ઉંદીરા શાયિક કરે તો શું થશે? તો કે મિથ્યાત્વ મિશ્ર અને સમ્યક્ત્વ અને અનંતાનું બંધી ક્રોધ માન માયા લો સાત પ્રકૃતિ નો મૂળ માંથી શય થશે એને કહેવાય શાયિક. બહુ થઈ ગયું ને? સોરી, શું કરું? જો જલ્દી એક પોઈન્ટ હજી એક લાસ્ટ પોઈન્ટ લઉં છું. લાસ્ટ પોઈન્ટ શું સિદ્ધ કરવું છે? આપણે બહુ ઈઝી છે. ચારિત્ર. જલ્દી બોલો, કયું ચારિત્ર? વેરી ગુડ. કયા ગુણસ્થાન થી કયા ગુણસ્થાન સુધી શાયોક્ષમિક? ચાર. નાવ વી આર ગોઈંગ ટુ ચારિત્ર. છઠ્ઠા ગુણસ્થાનમાં ચારિત્ર કર્યું. વેરી ગુડ. છ થી લઈને દસમા ગુણસ્થાન સુધી શાયોક્ષમિક ચારિત્ર. અગેન આપણે શાયોક્ષમિક ની પરિભાષા ગઠિત કરવાની. તૈયાર છો? અરે ઉભા તો રહો, બધા લખાતો દો. ચારિત્ર એટલે કયા કર્મ ની વાત કરશું? ચારિત્ર મોહની. બરાબર. હવે ગુણસ્થાન કયું છે? તો કયા કર્મ સાથે આપણે રમવાનું છે? આપણે વાત કરી ને સ્વંજવલ. બરાબર છે. સ્વંજવલન રમ લો કશાય પછી. સ્વંજવલન. ચલો સમજો, મારા મિસ્ટેક સમજો. પહેલી સ્વંજવલન. હવે સ્વંજવલન કશાય? ચારિત્ર મોહની એક પ્રકૃતિ છે. છઠ્ઠું ગુણસ્થાન છે, મુનિ જીવન છે. છઠ્ઠું સાતમું ગુણસ્થાન છે, ભાવલિંગીતન છે. એટલે ત્રણ અનંતાનુબંધી અપ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાન નો અનુદય. અનુદય બોલો. શું બોલવાનું? અનુદય. શું બોલવાનું? અનુદય. કયા નું ઉદય છે? મૂળ પ્રકૃતિ દેશઘાતી છે કે સર્વઘાતી છે? સુપર. વેરી ગુડ. જે બોલે છે ને ધન્યવાદ. વેરી ગુડ. જે સાંભળે છે ને પણ ધન્યવાદ. અને ધન્યવાદ બધાને છે. જો સ્વંજલન કશાય મૂળ પ્રકૃતિ દેશઘાતી છે, અનંતાનુબંધી સર્વઘાતી, અપ્રત્યાખ્યાન સર્વઘાતી, પ્રત્યાખ્યાન સર્વઘાતી. સર્વઘાતી કેમ? કારણ કે અનંતાનુબંધી નો ઉદય છે ત્યાં સુધી આત્માની અનુભૂતિ નહીં થાય. અપ્રત્યાખ્યાન નો ઉદય છે ત્યાં સુધી અણુગત નહીં લઈ શકે. પ્રત્યાખ્યાન નો ઉદય છે ત્યાં સુધી મહાવત નહીં લઈ શકે. એ સર્વથા ઘાત કરે છે. પણ સ્વંજલન થોડી દાયી છે મારા. સ્વંજલન દાયી છે. કેમ દાયી છે? કારણ કે એનો ઉદય છે અને એની સાથે સાથે સકલ સંયમ ચાલે છે. સકલ સંયમ ચાલે છે. સમજાય ને? તો સ્વંજલન પ્રકૃતિ મૂળ દેશઘાતી પ્રકૃતિ માં સ્પર્ધક એવા તમારે લેવાનું હોય ને તો તમારો ગુણસ્થાન ચાર્જ પૂરો ન થાય. સ્પર્ધક કયા? તો કે થોડા સર્વઘાતી અને થોડા. સમજાયું? હવે ઘટિત કરો. હા, વેરી ગુડ. સ્વંજલન નામક દેશઘાતી ની મૂળ પ્રકૃતિ ના સર્વઘાતી સ્પર્ધકો નો ઉદિયા ભાવી અને એનો જ ભવિષ્ય કાળમાં સદ અવસ્થા રૂપ અને ચાયો શમિક ચાલી, કારણ કે ઔષમિક ચાલી પર ઘટિત થશે અગિયાર, શાયિક ચાલી પર ઘટિત થશે બાર. તો હવે અહીંયા કયું ઘટિત થશે? ક્ષયોક્ષમ. કેમ થશે? કારણ કે સ્વંજવલન કશાયનો ઉદય. અને કેમ સ્વંજવલનમાં ક્ષયોક્ષમિક ઘટિત થશે? કારણ કે સ્વંજવલન અને દેહ ખાતી, અને ક્ષયોક્ષમ તેમાં ઘટિત થાય દેહ ખાતે. કેમ? કારણ કે દેહ ખાતી પ્રકૃતિમાં થોડા સ્પર્ધક સર્વઘાતી અને થોડા સ્પર્ધક દેહ ખાતી. તો જેવા બે પ્રકારના સ્પર્ધક હોય એમાં તો ક્ષયોક્ષમ ઘટિત થાય. અને એની સાથે ચારિત્ર છે. તો કેવી રીતના? તો કે ભાઈ સ્વંજવલન કશાયના જે બધા સર્વઘાતી સ્પર્ધક છે ને, જે સર્વતા ઘાત કરે, એ બધાનો ક્ષય છે, ઉદયાભાવી ક્ષય છે. એટલે એ સર્વઘાતી સ્પર્ધક ઉદયમાં નહીં આવે. ક્યાં સુધી નહીં આવે? ધર્મ સુધી નહીં આવે. સર્વઘાતી સ્પર્ધક ઉદયમાં નહીં આવે. અને જે ભવિષ્યમાં આવવાના છે એ ત્યાં સ્વાદ અવસ્થારૂપ ઉપશમ થઈ જાય, અને વર્તમાનમાં આવવાના છે એ ઉદયાભાવી. એટલે ઇન શોર્ટ આ બધા સર્વઘાતી સ્પર્ધકો વિલ ગેટ કન્વર્ટેડ ઇન્ટુ દેશઘાતી સ્પર્ધક. અને દેશઘાતીના રૂપમાં આવશે પણ સર્વઘાતીના રૂપમાં નહીં. આઈ થિંક આમ ક્લિયર નાઉ. સમજાયું? તો સર્વઘાતી સ્પર્ધક નો ઉદયાભાવી છે, એનો ઉદયાભાવી ક્ષય જ હોવો જોઈએ. અગર ઉદય નો ઉદય આવી જાય તો ચારિત્ર થઈ જાય. તો ઉદયાભાવી ક્ષય સદ અવસ્થારૂપ કોનો? કોનો? સ્વંજવલન દેહ ઘાતી પ્રકૃતિ ના સર્વઘાતી સ્પર્ધકો નો ઉદયાભાવી ક્ષય સદ અવસ્થારૂપ ઉપશમ, અને સ્વંજવલન દેહ ઘાતી પ્રકૃતિ ના દેહ ઘાતી સ્પર્ધક નો ઉદય. દેહ ઘાતી નો ઉદય ચાલશે કારણ કે એ થોડી નબળી છે, ઢીલી છે. એ ચારિત્ર ને ઘાત નહીં કરે કારણ કે દેહ ઘાતી છે. સમજાયું? કોઈ હોય ને ઢીલા પ્રકૃતિ ના કે બોલી ના શકે. ભાઈ તમે બોલો ને, તમે કેમ નથી બોલતા? નથી બોલા તમે, શું કહે? સમજાય છે? તમારી સાથે અન્યાય થાય છે, કેમ નથી બોલતા? નથી બોલા. તો આ એવી છે કે ભાઈ ઉદય છે, પણ એની સાથે સંયમ નો ભાવ, પૂર્ણ સંયમ, સકલ સંયમ દસમા ગુણ સ્થાન સુધી રહે છે. એવી રીતના છઠ્ઠા ગુણ સ્થાનમાં આપણે સમ્યક્ત્વ સિદ્ધ કર્યું, છઠ્ઠા ગુણ સ્થાનમાં ચારિત્ર, છઠ્ઠા ગુણ સ્થાન નું ગમનાગમન, છઠ્ઠા ગુણ સ્થાન નો કાળ, છઠ્ઠા ગુણ સ્થાન ના અન્ય નામ, છઠ્ઠા ગુણ સ્થાન ની પરિભાષા, અને છઠ્ઠા ગુણ સ્થાન ને સેકન્ડ ગુણ સ્થાન સાથે કમ્પેર કર્યું, 15 પ્રમાણ, 28 મૂળગુણ, છઠ્ઠા ગુણ સ્થાન માં સ્વંજવલન નો તીવ્ર ઉદય એ સિદ્ધ કર્યો, અને ઘણી બધી બીજી વાતો પણ. નિજ નિધિ નિજ મેવ તારી, આનંદ ઉપકારી, ઇસ ખેલિયે જિનવાણી માત કો વંદના શત બાર દે. ઇસ ખેલિયે જિનવાણી માત કો વંદના શત બાર દે. બોલો ભક્તોને મો નિદ્રામાંથી જગાવનારી, સંતા રસનું પાન કરાવનારી, અને કાન મેં નિત્ય બોધિની દ્વારશાળી પરમકારી જીનવાણી માત્ર.
That's okay.